ఓం 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 నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో అయ్యాణం నమో వంజాయాణం నమో లోయే సవసాహుణం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమగణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి. એટલે હવે એમ ગુરુદેવ કહેવા માંગે છે, ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે, તમે જે પર્યાય પ્રગટ થઈ છે તે પર્યાય માં પણ ત્યાગ ઉપાદાન નથી. એટલે કે એ પર્યાય રાગને ગ્રહે ને રાગને છોડે. રાગનું ગ્રહવું એ નિર્મળ પર્યાયમાં નથી અને રાગનું છોડવું પણ એમાં નથી. કેમ કે એમ કહ્યું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, એટલે જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ કે જેમાં રાગની ઉત્પત્તિ ન થઈ એનું નામ ત્યાગ. એ ઉપચારનું કથન છે. એટલે ત્યાગ ઉપાદાન નિર્મળ પર્યાયમાં પણ નથી. જીકાળી ઇન્દ્રિયમાં તો નથી, પણ સ્વભાવની સન્મુખ જે પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ એણે રાગને છોડ્યો નથી. કેમ કે પર્યાય જે પ્રગટ થઈ એ શુદ્ધ જ પ્રગટ થઈ છે. શુદ્ધ પ્રગટ થઈ એમાં રાગ રહિત ની પ્રગટ થઈ છે, એટલે એને રાગને છોડ્યો એવું આવતું નથી. એમાં જેમ ત્રિકાળ ઇન્દ્રિયમાં રાગનો ત્યાગ નથી, એમ શુદ્ધ પર્યાયમાં પણ ત્રિકી પર્યાયમાં રાગનો ત્યાગ નથી. કેમ કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. એટલે નિર્મળ પર્યાયમાં જો રાગનો ત્યાગ નથી તો રાગનું ગ્રહણ તો હોય જ નહીં. પેલા ત્યાગથી આપણે સમજીએ કે જ્ઞાન પ્રત્યાખ્યાન. એટલે જ્ઞાનની પર્યાય નિર્મળ જે પ્રગટ થઈ આત્માસિત, એ પર્યાય જ નિર્મળ પ્રગટ થઈ છે. પણ એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ ક્યારે થઈ? કે રાગને છોડ્યું તો, એમ નથી. રાગને પર્યાય છોડતો નથી ને, કેમ કે પર્યાયમાં રાગ નથી. નિર્મળ પર્યાયમાં રાગ હોય તો છોડવા ગ્રહણ હોય. એટલે નિર્મળ પર્યાયમાં પણ રાગ નથી, માટે રાગનો એને ત્યાગ નથી કર્યો, રાગનો ગ્રહણ પણ નથી. જે પર્યાય રાગને ગ્રહણ કર્યો એ પર્યાય તો બીજી હતી. જે પર્યાય રાગને ગ્રહ્યો એ પર્યાય તો બીજી હતી. આ નિર્મળ પર્યાય તો રાગને છોડતું નથી ને ગ્રહણ કરતી નથી. ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. એ ગ્રહણ ત્યાગથી શૂન્ય છે એ દ્રવ્યનું પર્યાય ત્રણેયમાં વ્યાપી ગયું એમ કહેવા માંગે છે. હવે ઘટવધ નથી એ વાત બહુ સમજાતી નથી. ઘટવધ નથી,
ત્યાગ ગ્રહણ નથી,
એ સમજાય છે. ઘટવધ નથી એ કઈ અપેક્ષા, એ મૂળમય છે, મૂળમય છે શબ્દો તો ગઠવન, પણ એ બહુ અભેદ છે, એ લેવાય, એમ લેવાય બસ. આત્મદ્રવ્ય થાય તો ઘટવત ન કહેવાય. નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તે કહે છે ઘટવત રહિત છે, અર્થાત તેમાં
વિકારના ગ્રહણ ત્યાગ
નથી. એટલે ઘટવત નો અર્થ કેળો, ગ્રહણ ત્યાગ નથી માટે ઘટવત નથી. હવે બરાબર બેઠો એમ, કઈ ગ્રહ ને છોડે તો વધઘટ થઈ ગઈ કહેવાય, પણ પર્યાય કઈ ગ્રહ નથી ને કઈ છોડ્યું નથી એટલે વધઘટ એમાં નથી, નિર્મળ પર્યાય એમ લાગે. અર્થાત તો કેરો ને ઘટવત રહી છે, અર્થાત તેમાં નિર્મળ પર્યાયમાં વિકારનું ગ્રહણ ને ત્યાગ નથી. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય મળી એમ નથી. બરાબર સંવત પ્રગટ થયો, નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે થઈ, આશ્રમના વિરોધ પર નહીં, સાપેક્ષ થી નહીં, નિરપેક્ષ થી
જુઓ તો તેથી તો દ્રવ્ય પર્યાયમાં ઘટબત થતી નથી, અર્થાત દ્રવ્ય પર્યાયમાં પરદ્રવ્યની ઘુસપેટ થતી નથી. ભાઈ અપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ એવો ભેદ પર્યાયમાં ભલે હોય, પણ જે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તે ઘટવાદ રહિત આખા પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાયને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહીં થાય. કેમ કે સર્વ અનંત પર્યાયનો કિંમતે જરૂર છે. સમજાય એટલું સમજો બાપુ, આ તો બીજબની વાત છે.
બીજબની વાત છે.
આ લોકમાં નિગોથી માંડી લોકમાં નિગોથી માંડી સિદ્ધ પર્યંતના સર્વજીવો નિજ સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે ને પરથી શૂન્ય છે. નિગોધની દશાના કાળે કે સિદ્ધની દશાના કાળે સર્વ અવસ્થાઓમાં એ જ્ઞાય પ્રભુ ભગવાન આત્મા નિજ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે ને પરથી શૂન્ય છે. ભાઈ દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે, તેમાં કદી ઘટવત થતી નથી. આ અનંત અનંત કેવલ જ્ઞાની ને સિદ્ધ દશાની પર્યાયો પ્રગટી જાય તો એ દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો જ ઘટવત રહિત રહે છે. આમ સ્વરૂપ થી પ્રત્યેક આત્મા નિરીકર ભરતા વસ્તુ પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ છે. આવો પૂર્ણ નિસ્વભાવ છે તેને સ્વીકારી તેના આશ્રય પરિણમતા શુદ્ધતા અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે છે. આનું નામ ધર્મ છે. આત્માને રાગના ત્યાગનું કર્તાપણું નામ માત્ર છે. આત્માને રાગના ત્યાગનું કર્તાપણું નામ માત્ર છે. પરમાર્થે આત્મા રાગના ત્યાગનો કરતા નથી, એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ. બસ તો તેણે રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિસ્વભાવથી ભરપૂર ભર્યું છે તેની પ્રતીતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે.
બેન ઉદારતાથી નવતત્વને વિચારી સંવરની પર્યાય પ્રગટ થઈ એને આશ્રમના નિરોધની અપેક્ષા નથી. તો તમે ભૂતાર્થને જાણી શકો. સત્હેતુ પર્યાય છે એટલે કારણ કાર્ય કોઈને કોઈને લાગુ ન પડે. ગુરુ પર્યાય ને ઉત્તર પર્યાય વચ્ચે લાગુ નહીં બિલકુલ. અને દ્રવ્યને ગુણની આરે કઈ કારણ કાર્ય નથી. કરતા કર્મ કે કારણ કાર્ય કાંઈ છે તો દર્શનમો ચારિત્રમો ની આરે તો ક્યાં થયો હોય?
આમે નથી,
મારી સાથે નથી, બરાબર નથી, બરાબર રાઈટ.
દ્રવ્યની સાથે
નથી, પછી
કોર પર્યાયની સાથે,
હા
ઉત્તર પર્યાય, ઉત્તર પર્યાય સાથે. ચારે કોર થી ક્યાંય કારણકારી છે જ નહીં.
પર્યાયને અપેક્ષા લગાડી તમે
પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી. કેમ કે પરમાર્થે ભગવાન ગાયકમાં રાગના ગ્રહણ ત્યાગ છે જ નહીં. આવા ગાયક સ્વભાવને અનુસરીને આલંબીને જે પર્યાય પ્રગટ થાય તે પણ રાગના ગ્રહણ ત્યાગ રહી છે.
આશ્રમનો નિરોધ થયો માટે સંવર થયો, અથવા બંધનો અભાવ થયો માટે મોક્ષની પ્રિય, ભાવબંધ ભાવબંધનો અભાવ થયો માટે મોક્ષની પ્રિય થઈ, એ વ્યવહારનો પથન છે. ભૂતાર્થની સાપેક્ષ વ્યવહાર થઈ ગયો, પર્યાય નિરપેક્ષ નહીં. આ વ્યવહાર પણ ભૂતાર્થ છે. આશ્રમના નિરોધપૂર્વક સંવર થાય છે કે બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. એટલે આત્માને ન જોડો તમે, પણ પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયને જોડી તમે.
પર્યાય સત નહીં રહી ને,
નહીં રહી ને, બાર આમ થાય તો આમ થાય એમ થઈ ગયું ને,
એમ થઈ ગયું ને, એમ નથી.
એટલું જ જ્ઞાન કરાયું કે જ્યારે સંવત પ્રગટ થાય ત્યારે પૂર્વ પર્યાયમાં જે આશ્રમ હતો વિખ્યાતો નો સમ્યક દર્શન થાય ત્યારે ઓલી ન હોય, બસ ન હોય એટલું કરું. ન હોવું એનો કાળ છે અને આનો હોવું આનો કાળ છે. આનાથી આને આનાથી આ છે જ નહીં. નિરપેક્ષ પૂર્વ પર્યાય બિલકુલ
સહી વાત.
તો જ થવાયું થાય છે, તો સિદ્ધ થાય,
તો જ એનો આ પ્રોપર જે સ્વરૂપ છે એ
પ્રોપર સ્વરૂપ ખ્યાલ આવે ને. આત્મા અકર્તા સિદ્ધ થાય, જૈન દર્શન પર, અને થવાયું થાય છે તો જ કેવળ સિદ્ધ થાય. આત્મા કરતા સિદ્ધ થાય, પર્યે છતથી થાય, આત્મા કરતા પર્યે છત અને કેવળ જ્ઞાન. હા હા હા, આ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે એ એમ જાણે એ પોતે કેવડી થઈ ગયો, કેવડી જેમ અકર્તા છે એમ આ અકર્તા થયો ને, એ ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે ને પર્યે સત છે બસ.
એના મને ન બેઠ્યું આ વાત એટલી બધી સરસ રીતે, અને પહેલા મારા પહેલા આ વાત ફરિયાદ સપની વાત બેસી ગઈ. અને પર્યાય સત તો ગુરુદેવ કેટલા લેતે
હૈં, પર્યાય સત તો દાંડી પીટી નહીં, એનો સકાળ છે, એની જન્મ ક્ષણ છે. અને એ 320માં કરતા કહ્યું અહીંયા જ પર્યાય પર્યાયથી થાય છે એમ કહી દીધું. ક્ષણિક ઉપાદાન શ્રુતન નહીં, ત્યારથી તેમની કથાનો મહિમા નથી વધારે. મહિમા તો હતો જ એ, તો એ જ વાત આમાં છે. ત્રિપુંદર ભગવાનની વાણીમાં આવ્યું એમાં અનુભવ થાય, તો એ જ વાત આમાં છે. તવાયુ થાય છે કર્મનો સદભાવ અભાવની અપેક્ષા, પૂર્વ પર્યાયની અપેક્ષા, ગુણની દ્રવીની અપેક્ષા, આની અપેક્ષા નહીં, આની અપેક્ષા નહીં. ગાથા છે 109
દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપી આત્મો આવે છે, પછી એનું શું એના
પુનરાવર્તામાં બેઠી છે. રાગનું કરતા પણ ખટકે છે ને, કેમ કે રાગ કરું તો હું દુઃખી થઈ જાઉં. જ્ઞાનને આત્મા કરે છે, અને આત્મા જ્ઞાનનું સ્વયં જ્ઞાનનું સ્વયં શું કરે, અને સવર્ધિકારમાં ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગને કરે છે એમ આવે. સમરમાં સમરની પર્યાય કરે તો આવે.
પછી
અભેદ કરો તો પછી તો એક પદાર્થ છે એમ એમ અમારી સંમતિ છે.
એમાં
ભેદ જ્ઞાન પેલો પાયો ભેદ જ્ઞાન.
સરસ
બરાબર છે. અનુભવ થાય,
અનુભવ
એક સમયમાં પ્રેમ કરીને જાણે જ્ઞાન કોઈ વાત
સરસ.
બનાવો ત્યાં નિર્માણ થાય છે, મંદિરનું નિર્માણ થાય, સ્વાધ્યાય મંદિરનું નિર્માણ થાય, એ ત્યાં જીવન એકાત્મા ભવિષ્યની પેઢી બે 50 વર્ષ પછી પેલા એ સ્થાન ઉભું થઈ જાય છે. એ જીવને આવીને પામી જાય. પર્યાયની કરતા બુદ્ધિ અને પર્યાયની જ્ઞાતા બુદ્ધિ બે અનંત દુઃખ વાંચે ચારે બાજુ છે. આપણે મળે છે, સપોર્ટ મળે છે, સ્વરૂપ જેવું છે એવું આપવા માટે અને એના નિમિત્તો પણ અહીંયા આવે છે. એ આપણી પાસે જ આવે, બીજી પાસે નહીં. આપણો સ્વાર્થ એક સારું થાય બસ. ચાલો ઉપરથી છે હજી કેટલી લીટી
404 પાડે છે. હા પછી
વચમાં ચાલો દ્રવ્યગુણ પર્યાય ત્રણે.
આ રીતે દ્રવ્યગુણ પર્યાય ત્રણે રાગ ના વિકાર ના ગ્રહણ થી ને ત્યાગથી શૂન્ય છે.
બરાબર છે.
આવી અલૌકિક વાત ભગવાન સર્વજ્ઞના શાસન
જો પર્યાયમાં ગ્રહણ ત્યાગ નથી, કેમ કે સત છે ને પર્યાયમાં પણ
ગ્રહણ ત્યાગ
ત્યાગ, કેમ કે પર્યાય સત હોય. આવી અલૌકિક
વાત ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય નથી.
નથી નથી ને નથી.
અંદર ભગવાન વ્યાયત પરિપૂર્ણ ભરપૂર છે. તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરિતાવસ્થિત છે. દરેક ગુણની પર્યાયમાં ત્યાગોપાદન શૂન્યત્વ શક્તિનું રૂપ છે, જેથી જ્ઞાનની પર્યાય પરજ્ઞેના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. દરેક ગુણની પર્યાયમાં ત્યાગોપાદન શૂન્યત્વ શક્તિનું રૂપ છે, જેથી જ્ઞાનની પર્યાય પરજ્ઞેના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. શ્રદ્ધાની પર્યાય મિથ્યાત્વના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે.
શ્રદ્ધાની પર્યાય સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે, તે મિથ્યાત્વના ત્યાગથી શૂન્ય છે. ગ્રહણ તો નથી શ્રદ્ધાની પર્યાયમાં, પણ એનો ત્યાગ કર્યો શ્રદ્ધા એમ પણ નથી. જો શ્રદ્ધાની પર્યાય બેન મિથ્યાત્વના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. ગ્રહણ તો ન હોય શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વનું, પણ મિથ્યાત્વનો ત્યાગ થયો માટે શ્રદ્ધાની પર્યાય થઈ એમ નથી બેન. ચારિત્રની પર્યાય આગળ વાંચો.
ચારિત્રની પર્યાય રાગના વિકારના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. આનંદની પર્યાય આકુલતાના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. વાહ વાહ, આ તો અમૃતના ઝરણા વહ્યા છે ભાઈ. દિગંબર સંતો મુનિવરો સિવાય ક્યાંય આ ઝરણા છે નહીં.
અલૌકિક પુરુષ પાય
ખરેખર
હવે થશે કે નહીં આવો પુરુષ ને ભગવાન જાણે,
ભગવાન જાણે,
ભગવાન જાણે. 19000 વર્ષમાં કેવું લાગે આપણો જન્મ ટાઈમે થઈ ગયો એની હાજરીમાં આત્માથી આપણો આપણા પાસે ત્યાં શ્રીમદ વાંધો ત્યારે અરે અરે જ્ઞાની નો વિરહ શ્રીમદ વ્યાગ્યા અમને ક્યારે જ્ઞાની મળે. વિરહ તો રે વિરહ લાગે ને મળી જાય અમૃતના ઝરણા વહ્યા છે ભાઈ. દિગંબર સંતો મુનિવરો સિવાય ક્યાંય આવા ઝરણા છે નહીં. કહે છે ભગવાન તું પરિપૂર્ણ છો નાથ, ને પરિપૂર્ણ માંથી જે પર્યાય પ્રગટે
તે
પૂર્ણ છે, પરના ગ્રહણ ત્યાં નહીં છે.
પરિપૂર્ણ માંથી જે પર્યાય પ્રગટે તે પૂર્ણ છે. એ સમય પૂર્ણ છે ને,
પૂર્ણ છે,
उसे आगे पीछे से निरपेक्ष देखो,
निरपेक्ष इसलिए पूर्ण है,
पूर्ण ही है वही, उसका
अधूरी नहीं,
अधूरी अधूरी देखो तो पूर्ण से सापेक्ष पर्याय निरपेक्ष नो देखो,
निरपेक्ष पर्याय पूरी हो तब
निरपेक्ष पण ये जेनी पूर्णता है,
पूर्णता है
शक्ति षट स्थान पतित वृद्धि हानि रूपे परिणम तो स्वरूप प्रतिष्ठत्व ना कारण रूप એટલે વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ એવો જે વિશિષ્ટ એટલે કે ખાસ ગુણ તે સ્વરૂપ અગુર લઘુત્વ શક્તિ. આ ષટસ્થાન પતિત વૃદ્ધિ હાનિનું સ્વરૂપ ગમટ સાર શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષટ સ્થાનોમાં પડતી સમાવેશ પામતી વસ્તુ સ્વભાવની વૃદ્ધિ હાનિ જેનાથી જે ગુણથી થાય છે અને જે ગુણ વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે તેને અગુર લઘુત્વ ગુણ કહેવામાં આવે છે. આવી અગુર લઘુત્વ શક્તિ પણ આત્મામાં છે.
અગુર ત્યાગ ઉપાદાનમાં કહ્યું ને, અકાર્ય કારણમાં કહ્યું ને, અલગ એમ અગુર લઘુત્વ
અગુર
મોટો ન થાય ને નાનો ન થાય, જે છે જે સમયે જે છે એવું જોઈએ, દ્રવ્ય તો એવું જોઈએ પણ પર્યાય જે સમયે જે છે એ લઘુ પણ નહીં ને ગુરુ પણ નહીં, જે સમયે જે છે એ છે બસ.
इसका मतलब तो ये हुआ हम त्याग उपादान शून्य जो पर्याय निरपेक्ष है ब्रह्म त्याग से रही है, अगुर लघु में भी पर्याय में भी उसका परिणाम तो आएगा ना, तो वो भी अगुर लघु है,
अगुर लघु है
जे छे ते छे,
वो जो पर्याय जो समय थी ये लघु पण नथी ने गुरु पण नथी,
निरपेक्ष
निरपेक्ष
आ तो
वो ये अविभाग प्रतिचेद पण अगुर लघु छे एमा व्यापे छे, ये अविभाग प्रतिचेद छे ही छे बस, इने वैतू ने घटू ई काई
नहीं,
મોટું એને થાય ને નાનું એને થાય, જે સ્વરૂપે દ્રવ્ય તે સ્વરૂપે દ્રવ્ય, જે સ્વરૂપે ગુણ તે સ્વરૂપે ગુણ, અને જે સમયે જે પર્યાય પ્રગટ થઈ તે સ્વરૂપે છે એક સમય પૂરતું બસ. એને નાની મોટી કેની આરે કેવી
સાપેક્ષ લ્યો તો
નાની મોટી, હા
નિરપેક્ષ
લ્યો તો
નાની મોટી,
મોટી કેવી કોની આરે નાની કેવી કેની આરે, મોટી કયો તો નાની ની અપેક્ષા લઈએ, નાની કયો તો મોટી ની અપેક્ષા લઈએ, શુદ્ધ જ્ઞાન ની પર્યાય જે છે એ અગુરુ લઘુ થી જુઓ તો ઘટવત નથી, શુદ્ધ જ્ઞાન ગુણ મને દ્રવ્ય માં તો ઘટવત હોય જ નહીં, નાનું મોટું થાય નહીં, પર્યાય સત છે એમાં નાનું મોટું શું કરશો, એક સત બેઠું ને એને બધું કેમ કે ત્રણેયમાં વ્યાપે છે ને અગુરુ લઘુત્વ શક્તિ. ચાલો
આત્મામાં આ કોઈ એવી શક્તિ નામ સ્વભાવ છે કે પ્રત્યેક સમયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે અને તે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણરૂપ છે. ગજબની સૂક્ષ્મ વાત ભાઈ, ગજબની સૂક્ષ્મ વાત છે ભાઈ. આ હા હા, ષટ ગુણ વૃદ્ધિ, ષટ ગુણ હાનિ અને સમય એક, એક સમયમાં ષટ ગુણ વૃદ્ધિ હાનિ થાય એવો જીવનો કોઈ અચિંત્ય અગુણ લઘુત્તમ સ્વભાવ છે
અને એ આગમ ગમ્ય કેવડી ગમ્ય છે છોટે એમ કહેશે કેવડી ગમ્ય છે ત્યાં સુધી વિચાર ચાલે ત્યાં સુધી ચલાવો આગમય છે જાતિ કહી ગયું છે બરાબર છે તો સૂત્ર છે સદગુણ હાનિવૃત્તિ કેવું અને એ પર્યાય મોટી નાની તે સમયે તે જ પર્યાય તેવડી જ છે બસ મોટી નાની નથી મોટી નાની પર્યાય જ ન થાય પર્યાય મોટી ન થાય નાની ન થાય એને સરથી જોડે
બસ
રિસ્પેક્ટ જોડે
બસ
ચલાવો
આ અગુર લઘુત્વ શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે અગુર લઘુત્વ સ્વભાવ અનંત ગુણમાં વ્યાપક છે અગુર લઘુત્વ ગુણ બીજા અનંત ગુણમાં છે એમ નહીં પણ બીજા અનંત ગુણમાં અગુર લઘુત્વ ગુણની રૂપ છે આ રીતે દર્શનની પર્યાયમાં અગુર લઘુત્વ છે જ્ઞાનની પર્યાયમાં અગુર લઘુત્વ છે ચારિત્રની પર્યાયમાં અગુર લઘુત્વ છે ઇત્યાદિ આ આત્મામાં જે આ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન આદિ પર્યાય થાય છે તેમાં પ્રત્યેકમાં સદગુણ હાની વૃદ્ધિ થાય એવો અગુર લઘુત્વ સ્વભાવ છે આ કેવલી ગમ્ય છે પંડિત દીપચંદજીએ ચિત્તવિલાસ ગ્રંથમાં આ શક્તિનું વર્ણન કર્યું છે કે સિદ્ધ ભગવાન છે તેમના વિશે સદગુણ વૃદ્ધિ હાનિનું સ્વરૂપ કયું છે તે માત્ર ત્યાં દ્રષ્ટાંતરૂપ કથન છે બાકી અગુર લઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન કેવલ જ્ઞાન ગમે છે વચન અગોચર છે તર્ક અગોચર છે એક સમયની પર્યાયમાં સદગુણ વૃદ્ધિ હાનિ થાય છે ભલે એક સમયની ક્ષાયક સમકિતની કે ક્ષાયક જ્ઞાનની પર્યાય હો તો પણ તેમાં એક સમયમાં આ સદગુણ વૃદ્ધિ હાનિ થાય છે એવો જીવનો કોઈ અચિંત્ય અગુર લઘુત્વ સ્વભાવ છે એક સમયની પર્યાયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે તે આ પ્રમાણે અનંત ગુણ વૃદ્ધિ અસંખ્ય ગુણ વૃદ્ધિ સંખ્યાત ગુણ વૃદ્ધિ અનંત ભાવ વૃદ્ધિ અસંખ્ય ભાવ વૃદ્ધિ
અનંત ભાવ અનંત ભાવ ને બદલે અનંત ભાવ વૃદ્ધિ
અનંત ભાવ વૃદ્ધિ
ભાવ છે
ભાગ
ભાગ છે હા કેમ કે ઓમાં વૃદ્ધિ છે તો આમાં ઘટ વર્ત લેવું છે ને એટલે અનંત ભાગ વૃદ્ધિ અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને અસંખ્યાત ભાગ ભાગ લે કયો છે લે સંખ્યાત ભાગ વૃદ્ધિ હે જો છેલામાં લીધો
ભાગ જ છે ભાઈ
ભાગ જ છે હા અનંત ભાગ વૃદ્ધિ અનંત ભાગ વૃદ્ધિ અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને સંખ્યાત ભાગ વૃદ્ધિ આ છો હવે પછી હાનિ લખશે
હાનિમાં ભાગ જ છે
ભાગ છે આનીમાં બસ ભાગ બરાબર છે ભાગ બરાબર આ પ્રમાણે આનીના ચબો આવ્યા
અનંત ગુણ વૃદ્ધિ અસંખ્ય ગુણ વૃદ્ધિ અને સંખ્યાત ગુણ વૃદ્ધિ વૃદ્ધિ હવે અનંત ભાગ વૃદ્ધિ
અનંત ભાગ વૃદ્ધિ અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને સંખ્યાત ભાગ વૃદ્ધિ
આ પ્રમાણે હાનિના છ ગુણ અનંત ગુણ હાનિ અસંખ્ય ગુણ હાનિ સંખ્યાત ગુણ હાનિ અનંત ભાગ હાનિ અસંખ્ય ભાગ હાનિ અને સંખ્યાત ભાગ હાનિ ભાગ અને ગુણમાં અંતર છે ને ગુણમાં ગુણા અને ભાગમાં એટલે ઘટ
ઘટવું ઘટવું સટ ગુણ હાનિ ને વૃદ્ધિ એમ આવવું જોઈએ ને તો વૃદ્ધિ પેલા લેખું ને પછી હાનિ લેખું એમ પેલા છ માં પેલા છ માં વૃદ્ધિ વૃદ્ધિ નહીં
ઉપર લઈએ ને વૃદ્ધિ માં અનંત ગુણ વૃદ્ધિ પીછે એસી મેં અનંત ભાવ વૃદ્ધિ
ગુણાકાર આમાં બાદ બાકી
પ્લસ
માઇનસ
ભાગ કયો ને, ભાગ એટલે માઇનસ 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 એમ. ત્રણ પ્રકાર પ્લસ ના, ત્રણ પ્રકાર માઇનસ ના એમ. તમે માઇનસ ની અપેક્ષાએ જુઓ અને પ્લસ ની અપેક્ષાએ જુઓ એમ. હવે હવે બીજું નીચે કે છે, એ હાનિની અપેક્ષાએ છે. કેવડી ગમ્ય છતાંય આપણે આપણું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવ. અનંત ગુણાની
આ પ્રમાણે એક સમયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ રૂપે અગુર લઘુ ગુણનું કોઈ સૂક્ષ્મ પરિણામ થાય છે અને તે કેવડી ગમ્ય છે. એક સમયમાં એક સમયની પર્યાયમાં કહે છે કે છ પ્રકારે વૃદ્ધિ ને છ પ્રકારે હાનિ એમ બારે બોલ એક સાથે લાગુ પડે છે.
એક સમયમાં
દરેક ગુણની દરેક સમયની દરેક પર્યાયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે. એક સમયમાં ષટગુણ વૃદ્ધિ ને બીજા સમયમાં ષટગુણ હાનિ થાય એમ વાત નહીં. પ્રત્યેક પર્યાયમાં બારે બોલ એક સાથે લાગુ પડે છે. ભગવાન સર્વ પરમેશ્વરે એક સમયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ પ્રત્યેક પર્યાયમાં જોયા છે. આવો ષટગુણ વૃદ્ધિ હાનિરૂપ થતો પરિણામ તો સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત એવો આત્માનો કોઈ અચિંત્ય અદ્ભુત અગુર લઘુ સ્વભાવ છે. ભાઈ, છદ્મસ્તના જ્ઞાનમાં આવી જાય એવી આ વાત નથી. જો છદ્મસ્તના જ્ઞાનમાં વધુ આવી જાય તો કેવલ જ્ઞાનનો મહિમા શું? કેવલ જ્ઞાનમાં જણાય તે બધું છદ્મસ્ત ન જાણી શકે. હા, સ્વહિત અર્થે પ્રયોજનભૂત હોય તેને તો છદ્મસ્ત જ્ઞાની સમ્યક જ્ઞાની નિશંકપણે જાણે છે. તથાપિ આ અગુર લઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણામ તો કેવલ કેવલ જ્ઞાન ગોચર છે. દરેક ગુણમાં અગુર લઘુપણું છે, તેની દરેક પર્યાયમાં પણ અગુર લઘુપણું આવે છે. આ અતિ સૂક્ષ્મ વિશે છે. જ્ઞાનની કેવલ જ્ઞાનની પર્યાય હો કે મતિશુદ્ધ જ્ઞાનની પર્યાય હો, પ્રત્યેક પર્યાયમાં ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે. નિકોતના જીવને અક્ષરના અનંતમાં ભાગ જ્ઞાનનો ઓઘાડ છે તેમાં પણ આ ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે. ને કેવલીને અનંત જ્ઞાન કેવલ જ્ઞાન છે તેમાં પણ ષટગુણ વૃદ્ધિ હાનિ થાય છે. એમાં ક્રમ નથી, એક સમય વૃદ્ધિ ને બીજા સમય હાનિ એવું નથી. એક જ સમયમાં અનંત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ હાનિ, અસંખ્ય ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ હાનિ, સંખ્ય ગુણ વૃદ્ધિ, સંખ્ય ગુણ હાનિ, અનંત ભાવ વૃદ્ધિ, અનંત ભાવ હાનિ, અસંખ્ય ભાવ વૃદ્ધિ, અસંખ્ય ભાવ હાનિ, સંખ્ય ભાવ વૃદ્ધિ, સંખ્ય ભાવ હાનિ એમ બારે બોલ એક સાથે હોય છે. આહા, ભગવાન આત્માનો અગુર લઘુત્વ સ્વભાવ અને તેનું પર્યાયમાં સૂક્ષ્મ પરિણમન જેવું ભગવાને જોયું છે તેવું કહ્યું છે. અહીં તેનું આ સામાન્ય કથન કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ ષટગુણ વૃદ્ધિ હાનિ સ્વરૂપ છે તે શુદ્ધ જ્ઞાન ગમે નથી, આગમ ગમે છે. તેમાં તર્ક ન ઉઠાવવા, કેમ કે તર્કથી બેસે એવો આ વિષય નથી. ષટ સ્થાન પતિત વૃદ્ધિ હાનિ રૂપે પરિણમિત છે, છતાં દ્રવ્યના સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણરૂપ આ શક્તિ વિશિષ્ટ ગુણ સ્વરૂપ છે. એટલે શું? ભગવાન આત્મા અનંત ગુણ નિદાન પ્રભુ સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠત્વ રહે, પ્રતિષ્ઠિત રહે છે, ટકી રહે છે. તે પોતાના સ્વરૂપ દ્રવ્ય
પોતાના સ્વરૂપમાં, ગુણ એના સ્વરૂપમાં અને પ્રત્યેક પર્યાય એના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, એ અગુર લઘુ ગુણ નું કારણ છે એમ કે
સિદ્ધાંત પ્રવેશિકામાં એ પરિભાષા આવે છે.
અને વસ્તુ કે જો અનંત ગુણ બિખર કરકે અલગ નહીં
હોતા,
વસ્તુ પણ કાયમ રહી
ગુણ છે.
તે પોતાના સ્વરૂપથી પડીને કદી પરરૂપ જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્ય ગુણરૂપ થઈ જતો નથી. જડરૂપ થઈ જતું નથી
અને અન્ય રૂપ થતો,
અન્ય રૂપ થતું નથી, પછી કોઈ ગુણ અન્ય ગુણરૂપ થઈ જતો
નથી.
તથા તેના અનંત ગુણ જો આવ્યો ને,
ત્યાંથી
છૂટા પડી વિખરાઈ જતા નથી.
બરાબર,
પ્રવેશી કાલે તો ગોળીને પી ગયા.
તેમ જે દ્રવ્યની આત્માની કોઈ પર્યાય અન્ય પર્યાય રૂપે થઈ જતી નથી, સૌ પોત પોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો, સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવા રૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ ઘટે નહીં, વધે નહીં. સ્વરૂપનો કોઈ અંશ મૂળ કદી છૂટે નહીં, અન્ય રૂપ થાય નહીં, ને નવું કઈ તેમાં આવે નહીં. આવો અગુણ લઘુ સ્વભાવી ભગવાન આત્મા છે, તેને ઓળખી દ્રષ્ટિગત કરતા પર્યાયમાં નિર્મળતા નિર્મળતા પ્રગટે છે, અને આ ધર્મ છે. ગજવની અગમ નિગમની વાતો બાપુ
સત્તર શક્તિ થઈ
તો બધામાં બધા ધર્મમાં.